એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી આત્મકથાની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને હચમચાવી દીધા, અમેરિકન સ્નાઇપર.
હા, ક્રિસ કાઇલના જીવન પર આધારિત.
બરાબર, જે યુનાઇટેડ સ્ટેટ્સ નેવી સીલ હતા અને યુએસ લશ્કરી ઇતિહાસના કદાચ સૌથી ઘાતક સ્નાઇપર તરીકે ઓળખાયા. પણ આ વાત ખાલી ગોળીઓ અને યુદ્ધની નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ તો એક યોદ્ધાના અંદરના જગતની, એક પત્નીની વેદનાની અને એક પિતાના સંઘર્ષની પણ વાત છે. ક્રિસ કાઇલ, જેમણે ઇરાક યુદ્ધમાં 4 વખત સેવા આપી અને 160 પુષ્ટિ થયેલ કિલ્સ એમના નામે નોંધાયા, પણ એ આંકડાઓથી ઘણું વધારે હતા. અમેરિકી સૈનિકો માટે તો એ ધ લેજેન્ડ હતા.
અને દુશ્મનો માટે?
દુશ્મનો માટે અલ શૈતાન રમાદી, એટલે કે રમાદીનો શૈતાન.
બાપરે! અને આ એમની આ વાર્તા આજે પણ આટલી મહત્વની કેમ લાગે છે? મને એમ લાગે છે કે તે આધુનિક યુદ્ધની એવી વાસ્તવિકતા બતાવે છે જે આપણે સામાન્ય રીતે જાણતા નથી.
સાચી વાત છે.
એક સૈનિકના મન પર એની શું અસર થાય, ફરજ અને દેશભક્તિનો ખરો અર્થ શું, સારા અને ખરાબ વચ્ચેની પેલી લીટી કેટલી ઝાંખી હોઈ શકે, આવા બધા સવાલો ઊભા થાય છે.
બરાબર કહ્યું. અને એટલું જ નહીં, યુદ્ધની વ્યક્તિગત અને પારિવારિક જિંદગી પર કેવી ઊંડી, ક્યારેક ન દેખાય એવી અસર પડે છે ને, તે પણ આ પુસ્તક બહુ સ્પષ્ટ રીતે બતાવે છે.
હા,
તે આપણને, મતલબ સામાન્ય નાગરિકોને, સૈનિકના અનુભવો અને આપણા અનુભવો વચ્ચે જે અંતર છે એ સમજવાનો એક મોકો આપે છે. ચાલો તો પછી ક્રિસ કાઇલના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ, શરૂઆત કરીએ એમના ઘડતરના વર્ષોથી. ટેક્સાસમાં ગ્રામીણ ઉછેર, પશુપાલન, રોડિયો એટલે કે ઘોડેસવારીની સ્પર્ધાઓ અને શિકાર, આ બધું જાણે એમના નિશાનબાજ બનવાની તૈયારી જેવું નહોતું.
હા, બરાબર. અને એના પર સોનામાં સુગંધ પડી એમના પિતાના એક સિદ્ધાંતથી, પેલો શીપ ડોગ સિદ્ધાંત.
હા, એ ખરેખર રસપ્રદ છે.
દુનિયામાં 3 પ્રકારના લોકો. ઘેટા, એટલે કે સામાન્ય લોકો જેમને રક્ષણ જોઈએ. પછી વરુ, જે ઘેટાને નુકસાન પહોંચાડવા માંગે. અને શીપડોગ, એટલે કે રક્ષક કૂતરો જે ઘેટાને વરુથી બચાવે.
અને કાઇલ માટે આ માત્ર વાર્તા નહોતી?
ના, જરાય નહીં. એ તો જીવવાની રીત બની ગઈ. એ હંમેશા પોતાને શીપડોગ તરીકે જ જોતા હતા.
એમનામાં ઊંડી ધાર્મિક શ્રદ્ધા અને મજબૂત નૈતિકતા પણ હતી એમ કહેવાય છે. લશ્કરમાં જોડાવાની પ્રેરણા પાછળ દેશભક્તિ તો ખરી જ, પણ કોઈક ચોક્કસ ઘટના, એના વિશે થોડો મતભેદ છે ને?
હા, કેટલાક સ્ત્રોત કહે છે કે 911ના હુમલા કારણભૂત હતા, તો કેટલાક 1998ના આફ્રિકન એમ્બેસી બોમ્બ ધડાકાની વાત કરે છે. પણ કારણ ગમે તે હોય, એમનો ઈરાદો એકદમ પાક્કો હતો.
અને પછી શરૂ થઈ નેવી સીલ બનવાની અગ્નિ પરીક્ષા. બર્ડ્સ ટ્રેનિંગ, આ કોઈ સામાન્ય તાલીમ નથી હોતી, નહીં?
ના, બિલકુલ નહીં. એ શરીર અને મન બંનેની હદ ચકાસી લે છે. ખાસ કરીને પેલી હેલ વીક, 5.5 દિવસ સતત લગભગ ઊંઘ્યા વગર શારીરિક અને માનસિક થાકનીએ પ્રકાષ્ઠા હોય છે. વિચાર કરતા પણ કંપારી છૂટે.
હું જ વિચારતો હતો કે આવી આકરી તાલીમનો હેતુ શું હશે? ખાલી શારીરિક ક્ષમતા વધારવાનો?
શારીરિક ક્ષમતા તો ખરી જ, પણ એનાથી વધુ મહત્વનું છે માનસિક મક્કમતા કેળવવી અને પેલો અતૂટ ભાઈચારો બનાવવો.
અચ્છા,
જ્યારે તમે આવી પરિસ્થિતિમાંથી એકસાથે પસાર થાવ છો ને, ત્યારે એકબીજા પરનો વિશ્વાસ અને નિર્ભરતા એકદમ અલગ જ સ્તરે પહોંચી જાય છે, અને આ જ બંધન યુદ્ધભૂમિ પર ટકાવી રાખે છે.
હા, એ સમજી શકાય એવું છે. અને આ તાલીમ પછી 2003માં આવ્યું એમનું પહેલું ઇરાક ડિપ્લોયમેન્ટ. તાલીમના મેદાનમાંથી સીધા યુદ્ધની આગમાં પહેલીવાર કોઈનો જીવ લેવાનો અનુભવ કેવો રહ્યો હશે?
પુસ્તકમાં કાઇલ એનું વર્ણન બહુ જ વ્યવસ્થિત રીતે કરે છે, એકદમ સ્પષ્ટ અંતરાત્મા સાથે, જાણે કોઈ ડોક્ટર સર્જરી કરતો હોય. અહીં પેલી શીપડોગ માનસિકતા ફરી દેખાય છે. એમનું કામ નિર્દોષોનું રક્ષણ કરવાનું છે અને એના માટે ખતરાને દૂર કરવો પડે. શહેરી યુદ્ધ, ઘરઘરની તલાશી, આ બધું નવું હતું, પડકારજનક હતું.
પણ આ જ પહેલા ડિપ્લોયમેન્ટમાં એક દુઃખદ ઘટના બની જેણે કાઇલ પર બહુ ઊંડી અસર છોડી. એમના સાથી અને મિત્ર માર્કલી શહીદ થયા.
હા, માર્કલી ઇરાકમાં શહીદ થનારા પહેલા નેવી સીલ.
એમના માટે આ બહુ મોટો આઘાત હતો.
ચોક્કસ, એ ઘટનાએ એમના સંકલ્પને વધુ મજબૂત તો બનાવ્યો, પણ સાથે સાથે દુશ્મન પ્રત્યે કઠોરતા અને કદાચ નફરત પણ વધારી.
એટલે જે સેવેજીસ શબ્દ વાપરતા હતા.
હા, પુસ્તકમાં એ દુશ્મનો માટે વારંવાર સેવેજીસ, અસંસ્કારી જંગલી શબ્દ વાપરે છે, જે કદાચ યુદ્ધના તણાવમાં ટકી રહેવા માટેની એક માનસિક ઢાળ પણ હોઈ શકે છે. એ ઘટના પછી એમનું મુખ્ય ધ્યેય બની ગયું હતું પોતાના સાથીઓને જીવતા પાછા લાવવાનું.
અને આ જ સમયે આપણને એમની પત્ની ટાયા, એમના દૃષ્ટિકોણની પણ ઝલક મળે છે. એક સૈનિકની પત્ની હોવું એટલે શું? સતત ચિંતા, એકલતા.
હા, અને બાળકોને સાચવવાની જવાબદારી. પુસ્તકની આ એક મોટી તાકાત છે કે યુદ્ધની અસરને ખાલી સૈનિક પૂરતી નથી રાખતું.
બરાબર.
ટાયાનો સંઘર્ષ પુસ્તકને એક માનવીય ઊંડાણ આપે છે. જ્યારે ક્રિસ રમાદી જેવા ખતરનાક વિસ્તારમાં લડી રહ્યા હતા, ત્યારે ટાયા ઘરે એક અલગ જ યુદ્ધ લડી રહી હતી.
એમના બીજા અને ત્રીજા ડિપ્લોયમેન્ટ દરમિયાન, ખાસ કરીને રમાદીમાં, એમની ખ્યાતિ ધ લેજન્ડ તરીકે ફેલાઈ ગઈ.
હા, અને દુશ્મનોએ તો એમના માથા પર ઇનામ પણ જાહેર કર્યું હતું.
આ સમયગાળો એમની સ્નાઇપર તરીકેની કુશળતાનો ચરમસીમાનો હતો નહીં. જટિલ શહેરી વાતાવરણમાં એકદમ લાંબા અંતરે સફળ નિશાન, વિચાર કરતા પણ.
ચોક્કસપણે એમની નિશાનબાજી અદ્ભુત હતી, પણ આ ખ્યાતિ અને સતત યુદ્ધની પરિસ્થિતિ એમના લગ્ન જીવન પર ભારે પડી રહી હતી. દરેક ડિપ્લોયમેન્ટ પછી ઘરે પાછા ફરવું અને ફરીથી સામાન્ય જીવન સાથે તાલમેલ બેસાડવો એ એમના માટે વધુને વધુ મુશ્કેલ બનતું જતું હતું.
એમના ચોથા અને છેલ્લા ડિપ્લોયમેન્ટમાં એમણે પેલો સૌથી લાંબા અંતરનો સફળ શોટ લગાવ્યો, સદ્ર સિટીમાં 2100 યાર્ડ્સ, એટલે લગભગ 1.2 માઇલ દૂરથી. આ તો માન્યમાં ના આવેલું છે.
હા, સૈન્ય ઇતિહાસમાં એ નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે, પણ કાયલ પોતે આને વ્યક્તિગત સિદ્ધિ કરતાં વધુ તો એક વ્યૂહાત્મક જરૂરિયાત ગણતા હતા.
એમનો હેતુ શું હતો?
પોતાના સાથી મરીન્સ અને સૈનિકોને બચાવવાનો. દરેક શોટ એમના માટે એ જ હતો.
પણ આ જ ટૂરમાં એક બીજી ગંભીર ઘટના બની. એમના નજીકના મિત્ર રાયન બિગલ્સ જોબ.
હા, રાયન જોબ એક લડાઈમાં ગંભીર રીતે ઘાયલ થયા અને એમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી. આ ઘટનાએ કાયલને અંદરથી હચમચાવી નાખ્યા. પોતાનો જીવ જોખમમાં મૂકવાની એમને આદત હતી, પણ પોતાના ભાઈ જેવા સાથીને આટલી ભયાનક ઈજા થતા જોવું એ એમના માટે બહુ અઘરું હતું.
અને કદાચ આ જ અનુભવે એમને પરિવાર તરફ પાછા વળવા માટે વધુ વિચારતા કર્યા હશે.
શક્ય છે. અને અંતે પરિવાર પર વધી રહેલું દબાણ, ટાયાની સ્પષ્ટ ચેતવણીઓ, બાળકોથી દૂર રહેવાની પીડા, આ બધા કારણો ભેગા થયા
અને એમણે એક અત્યંત કઠિન નિર્ણય લીધો, નેવી સીલ છોડવાનો.
હા, યોદ્ધા તરીકેની પોતાની ઓળખ છોડીને પતિ અને પિતા તરીકેની ભૂમિકાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય એમના માટે જરાય સહેલો નહોતો.
અને પછી નાગરિક જીવનમાં પાછા ફરવું, એ પણ એક સંઘર્ષ હતો.
બહુ મોટો સંઘર્ષ.
એવું કેમ? યુદ્ધમાંથી સહી સલામત પાછા આવ્યા પછી તો રાહત થવી જોઈએ ને?
રાહત તો હતી, પણ સાથે સાથે એક મોટો ખાલીપો પણ હતો. જુઓ, વર્ષો સુધી જે ઓળખ સાથે જીવ્યા હતા, ધ લેજન્ડ નેવી સીલ, જે હેતુ માટે લડ્યા હતા, દેશ અને સાથીઓનું રક્ષણ, જે ભાઈચારો અનુભવ્યો હતો સીલ ટીમનો, એ બધું અચાનક ગાયબ થઈ ગયું.
એટલે સામાન્ય જીવન નિરર્થક લાગવા માંડ્યું?
હા, કંઈક અંશે. આ સંઘર્ષ ઘણા નિવૃત્ત સૈનિકો અનુભવે છે, ઓળખની કટોકટી જેવું.
પુસ્તકમાં સંઘર્ષનું વર્ણન છે, જેમ કે ગુસ્સો, દારૂનો સહારો, સંબંધોમાં તણાવ.
હા, કાયલ બહુ જ પ્રામાણિકતાથી આ બધી મુશ્કેલીઓ વર્ણવે છે. PTSD, એટલે કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરના લક્ષણો પણ એમનામાં દેખાતા હતા.
પણ પછી એમાંથી બહાર આવ્યા.
હા, ધીમે ધીમે એમણે રસ્તો શોધી કાઢ્યો, અને એ રસ્તો હતો બીજા નિવૃત્ત સૈનિકોને મદદ કરવાનો.
ઓહ, આ રસપ્રદ છે. જેમાંથી પોતે પસાર થયા એમાં જ બીજાને મદદ કરવી, કેવી રીતે?
એમણે એવા સૈનિકોને શોધ્યા જેઓ પણ PTSD અને નાગરિક જીવનમાં ગોઠવવાની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. એમની સાથે સમય વિતાવવાનું શરૂ કર્યું, શિકાર કે શૂટિંગ જેવી પ્રવૃત્તિઓમાં એમને જોડ્યા,
જેથી એમને ફરીથી પેલો ભાઈચારો અનુભવાય.
બરાબર. અને વાતચીત દ્વારા પોતાના અનુભવો વહેંચી શકે. આ કામમાં એમને ફરીથી એક નવો હેતુ મળ્યો.
તો એમનો વારસો ખાલી યુદ્ધભૂમિની સિદ્ધિઓનો જ નથી, પણ યુદ્ધ પછીના જીવનના સંઘર્ષનો અને એમાંથી માર્ગ કાઢવાના પ્રયાસનો પણ છે. એક જટિલ વ્યક્તિત્વ કહી શકાય, પોસ્ટ 11 યુગના અમેરિકાનું પ્રતિબિંબ.
ચોક્કસ. અને એમની આખી સફર પાછળ કેટલાક મૂળભૂત મૂલ્યો અને ફિલોસોફી કામ કરતા હતા એ સમજવા પણ જરૂરી છે. પેલી શિપડોગ માનસિકતા તો કેન્દ્રમાં હતી જ.
હા, એ વાત આપણે કરી.
પોતાને હત્યારા નહીં પણ રક્ષક માનવા, આ માનસિકતા યુદ્ધમાં કદાચ નૈતિક દ્વિધા ઘટાડવામાં મદદ કરતી હશે, પણ શું નાગરિક જીવનમાં પણ એ એટલી જ કારગર નીવડી હશે? એ બહુ સારો સવાલ છે. જો યુદ્ધમાં દુનિયાને કાળા ધોળામાં જોવી કદાચ જરૂરી બને છે, દુશ્મન સેવેજ છે, આપણો ઉદ્દેશ્ય શુદ્ધ છે, કાયલની દેશભક્તિ અડગ હતી અને એમનો વિશ્વ દૃષ્ટિકોણ આ બાબતે એકદમ સ્પષ્ટ હતો.
પણ નાગરિક જીવનમાં,
નાગરિક જીવનમાં દુનિયા આટલી સ્પષ્ટ નથી હોતી. ઘણી બધી ગ્રે એરિયાઝ હોય છે, એટલે કદાચ આ માનસિકતા એમના પુનઃસ્થાપનમાં એક પડકાર પણ બની હોય.
અને બીજું કયું મૂલ્ય એમના માટે સૌથી ઉપર હતું?
સીલ, ભાઈચારો, સાથીઓ પ્રત્યેનો પ્રેમ અને વફાદારી. એમના માટે પોતાનો જીવ બચાવવા કરતાં સાથીઓને બચાવવા વધુ મહત્વનું હતું. એ વારંવાર કહેતા કે એમને એ વાતનો અફસોસ નથી કે એમણે કેટલા દુશ્મનો માર્યા, પણ એ વાતનો છે કે તેઓ પોતાના કેટલા સાથીઓને બચાવી ન શક્યા. આ ભાવના એમના દરેક કામ પાછળની મોટી પ્રેરણા હતી.
પુસ્તકમાં પેલો વિરોધાભાસ પણ છે, એક તરફ પરિવાર માટે ઊંડો પ્રેમ અને બીજી તરફ યુદ્ધ પ્રત્યેનો એક પ્રકારનો લગાવ. આ કેવી રીતે શક્ય બને?
આને યોદ્ધાના હૃદયનો વિરોધાભાસ કહી શકાય. એક તરફ પત્ની અને બાળકો માટે અનહદ પ્રેમ છે, પણ બીજી તરફ યુદ્ધનું આકર્ષણ પણ છે. પેલું એડ્રેનાલિન, હેતુની સ્પષ્ટતા, સાથીઓ સાથેનો ગાઢ સંબંધ.
કાઇલ પોતે સ્વીકારે છે આ વાત?
હા, એ પોતે સ્વીકારે છે કે યુદ્ધના મેદાનમાં તેઓ વધુ જીવંત અનુભવતા હતા, અને આ પ્રામાણિક કબૂલાત જ પુસ્તકને વધુ વાસ્તવિક બનાવે છે.
અને દુશ્મનને સેવેજ કહેવા પાછળનું મનોવિજ્ઞાન શું એ ખાલી નફરત હતી?
પુસ્તક એને ટકી રહેવાની એક મનોવૈજ્ઞાનિક યુક્તિ તરીકે રજૂ કરે છે. જ્યારે તમે કોઈને નિશાન બનાવી રહ્યા હો ત્યારે તેને એક વ્યક્તિ તરીકે જોવાનું બંધ કરવું પડે છે, એને ખાલી એક ખતરા તરીકે જોવો પડે છે.
અચ્છા, એટલે અમાનવીયકરણ?
હા, આ અમાનવીયકરણ ભલે નૈતિક રીતે જટિલ લાગે પણ અસરકારક સ્નાઇપર બનવા માટે કદાચ જરૂરી હતું, અને આ બધું જ ફરજ અને બલિદાનની મોટી ભાવના સાથે જોડાયેલું હતું.
જો આપણે કાયલના જીવનને ત્રણ મુખ્ય વળાંકોમાં વહેંચવું હોય તો કયા ત્રણ સૌથી મહત્વના ગણી શકાય?
પહેલો વળાંક તો મારા મતે ચોક્કસપણે નેવી સીલમાં જોડાવાનો નિર્ણય હતો. ટેક્સાસનો એ છોકરો જેને રોડિયોની ઈજા પછી પણ દેશસેવા કરવી હતી. એમણે સામાન્ય જીવન છોડીને એક એલિટ યોદ્ધા બનવાનો માર્ગ પસંદ કર્યો. આ નિર્ણયે એમના જીવનને દિશા અને હેતુ આપ્યા.
બરાબર. અને બીજો વળાંક યુદ્ધભૂમિ પર આવ્યો હશે, ખરું ને?
હા, બીજો વળાંક હતો એમનો પહેલો યુદ્ધ અનુભવ, અને ખાસ કરીને માર્ક લીનું મૃત્યુ. તાલીમની થિયરી અને યુદ્ધની વાસ્તવિકતા વચ્ચેનો ફરક સમજાયો. પહેલીવાર કોઈનો જીવ લેવાનો અનુભવ અને પછી પોતાના જ સાથીને ગુમાવવાની પીડા.
આ અનુભવોએ એમને બદલી નાખ્યા.
હા, એમને કઠોર બનાવ્યા, સાથીઓ પ્રત્યે વધુ રક્ષણાત્મક બનાવ્યા અને યુદ્ધ પ્રત્યેનો એમનો અભિગમ પણ બદલી નાખ્યો.
અને ત્રીજો વળાંક, જેણે ફરી એમના જીવનની દિશા બદલી?
ત્રીજો વળાંક હતો પરિવાર માટે નેવી છોડવાનો નિર્ણય. આ કોઈ એક ઘટના નહોતી, પણ વર્ષોના સંઘર્ષનું પરિણામ હતું. તાયાના સ્પષ્ટ શબ્દો, બાળકો મોટા થઈ રહ્યા હતા, યુદ્ધની કિંમત પરિવાર ચૂકવી રહ્યો હતો.
એટલે યુદ્ધનું આકર્ષણ અને પરિવારનો પ્રેમ એમના જીવનમાંથી કયા માનવીય પાઠ મળે છે?
ઓહ, ઘણું બધું શીખી શકાય. સૌથી પહેલાં તો નિવૃત્ત સૈનિકોના અનુભવ પ્રત્યે આપણી સહાનુભૂતિ વધે છે. યુદ્ધનો માનસિક બોજ કેટલો ભારે હોય છે, પેલો ભાઈચારાનો બંધન કેટલો મજબૂત હોય છે, અને નાગરિક જીવનમાં પાછા ફરવું કેટલું મુશ્કેલ હોઈ શકે છે એ સમજાય છે.
હા, પેલો નાગરિક અને સૈનિક વચ્ચેના અંતરનો ખ્યાલ આવે છે.
બરાબર.
અને મને લાગે છે કે આ ખાલી સૈનિકો પૂરતું નથી, કોઈ પણ હાઈ પ્રેશર જોબમાં કામ કરતા લોકો, જેમ કે ડોક્ટર્સ, ફાયર ફાઈટર્સ, પોલીસ, એમના મનોવિજ્ઞાન વિશે પણ કંઈક શીખવા મળે છે.
સાચી વાત. પેલું તીવ્ર ધ્યાન, ભાવનાત્મક નિયંત્રણ, સરળ નૈતિક સંહિતા, આ બધું કેવી રીતે એમને અત્યંત તણાવમાં કામ કરવામાં મદદ કરે છે?
બીજો મહત્વનો પાઠ કયો?
હેતુ અને ઓળખનું મહત્વ. જ્યારે કાયલની ધ લિજેન્ડ તરીકેની ઓળખ છીનવાઈ ગઈ ત્યારે તેઓ સાવ ખોવાયેલા અનુભવતા હતા. આ બતાવે છે કે જીવનમાં એક મજબૂત હેતુ અને સ્થિતિસ્થાપક સ્વ ઓળખ હોવી કેટલી જરૂરી છે, ખાસ કરીને મોટા પરિવર્તનો આવે ત્યારે.
બલિદાનની વાત પણ અહીં અલગ રીતે સમજાય છે. આપણે ઘણીવાર સૈનિકના બલિદાનની વાત કરીએ છીએ, પણ એમના પરિવારો જે બલિદાન આપે છે, એકલતા, ભય, ભાવનાત્મક દબાણ, એને પણ સમજવું અને સ્વીકારવું જરૂરી છે. તાયાના અનુભવો આ વાત બહુ સ્પષ્ટ કરે છે.
અને પેલી શિપડોગ ફિલોસોફી પણ વ્યક્તિગત સ્તરે વિચારવા જેવી છે. શું આપણે આપણા જીવનમાં, આપણા સમાજમાં, આપણા કામના સ્થળે નિષ્ક્રિય ઘેટા છીએ, નુકસાન કરનાર વરુ છીએ, કે પછી રક્ષક શિપડોગ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ?
જવાબદારી લેવાની વાત છે.
હા, સાચા મૂલ્યો માટે ઉભા રહેવાની પ્રેરણા મળે છે.
અને છેલ્લે આઘાત અને સંઘર્ષમાંથી બહાર આવવાની પ્રક્રિયા વિશે શું?
કાઇલનો અનુભવ બતાવે છે કે સમુદાયનો સાથ કેટલો જરૂરી છે. જરૂર પડે તો નિષ્ણાતની મદદ લેવામાં સંકોચ ન કરવો જોઈએ અને પોતાની કુશળતાનો સકારાત્મક ઉપયોગ કરવા માટે નવા રસ્તા શોધવા. આ બધું હીલિંગ માટે બહુ મહત્વનું છે.
જો આપણે આ સમગ્ર ચર્ચામાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો?
ચોક્કસ.
મારા માટે પહેલો અને સૌથી વધુ સ્પર્શી જાય તેવો મુદ્દો છે ભાવનાત્મક આંતરદૃષ્ટિ. સઘન લશ્કરી સેવાની, ખાસ કરીને લડાયક ભૂમિકાની, વ્યક્તિ અને એના પરિવાર પર પડતી અતિ ઊંડી, ઘણીવાર ન દેખાતી ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક કિંમત. ટાયાનો સંઘર્ષ અને કાઇલનો પોતાનો આંતરિક વિરોધાભાસ આ કિંમતનું જીવંત ઉદાહરણ છે.
બરાબર. બીજું હું કહીશ, એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ. યુદ્ધ જેવી અત્યંત કપરી પરિસ્થિતિમાં ટકી રહેવા અને સફળ થવા માટે મનુષ્ય કેવા પ્રકારની મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવે છે, જેમ કે પેલી શિપડોગ માનસિકતા, કે પછી દુશ્મનનું અમાનવીયકરણ,
જે યુદ્ધ ક્ષેત્રમાં ઉપયોગી હોય પણ.
હા, પણ એ પોતાનામાં જ નૈતિક જટિલતાઓ ધરાવે છે અને નાગરિક જીવનમાં પાછા ફર્યા પછી નવા પડકારો ઊભા કરી શકે છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક આંતરદૃષ્ટિ. હેતુ અને ઓળખની શોધ એ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. જ્યારે જીવનમાં મોટો બદલાવ આવે, ખાસ કરીને જ્યારે આપણી મુખ્ય ઓળખ છીનવાઈ જાય, ત્યારે નવી ઓળખ બનાવવી અને નવો હેતુ શોધવો એક બહુ મોટો પડકાર છે.
અને કાઇલનો યુદ્ધ પછીનો સંઘર્ષ આ સાર્વત્રિક માનવીય પડકારનું શક્તિશાળી ચિત્રણ કરે છે.
ખરેખર અમેરિકન સ્નાઇપર આપણને ખાલી એક સૈનિકની વાર્તા નથી કહેતો, પણ એવા ઘણા પ્રશ્નો ઊભા કરે છે જેના વિશે આપણે સૌએ વિચારવું જોઈએ.
હા, જેમ કે યુદ્ધની સાચી કિંમત શું છે, યોદ્ધા અને નાગરિક વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ, અને વ્યક્તિગત સ્તરે આપણે આપણી ઓળખ અને હેતુ કેવી રીતે શોધીએ છીએ અને જાળવીએ છીએ.
આ પુસ્તક કોઈ સહેલા જવાબો નથી આપતું, પણ વિચારવા માટે ઘણું બધું આપે છે.
બિલકુલ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.